તારીખ 3/10/1981 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16.
માત્ર ઉપલબ્ધ વિચારથી સાંભળી લે, વ્યાખ્યાન પૂરું થાય એટલે ઉદયના કાર્યોમાં તમને બુદ્ધિથી એકાકાર થઈને પ્રવૃત્તિ કરે, પરિણામે એમ નહીં થવું જોઈએ. પણ જે કાંઈ પોતે જ્ઞાનમાં સંમત કર્યું હોય, તત્વને પકડ્યું હોય, એટલે જે કાંઈ ગ્રહણ કર્યું હોય, જો આ બરાબર છે, યોગ્ય છે, આ કરવા જેવું છે, આ ઉપાદેય છે, એનું મંથન કરવું જોઈએ. મંથનનો વિષય થોડો એવો છે, જે કાંઈ વિષય ઉદયિક ભાવનો છે અથવા જેટલા પૂર ઉદયિક ભાવરૂપ પરિણામ છે, એ પરિણામ અને જે કાંઈ તત્વનું સ્વરૂપ છે એ બંને વચ્ચે વિરુદ્ધતા છે. ઉદયિક ભાવ એકાંતે પરદ્રવ સાથે સંપર્ક કરનારા, પરદ્રવની સાથે રમનારા, પરદ્રવમાં એકત્વ કરનારા અને પરદ્રવનું જાણે કાર્ય કરતું હોય, આત્માના ઉદયિક ભાવ દ્વારા જાણે પરદ્રવનું કાર્ય કરાતું હોય, એ પ્રકાર વર્તી રહ્યો છે. તત્વનો વિષય એવો છે કે જળ ચેતન તદ્દન ભિન્ન છે અને જીવનો રાગ છે એ પણ એની અવસ્થામાં છે, એ જીવનો ઉપાધિ તત્વ નથી, જીવ તત્વમાં જાય છે. છતાં એ પરદ્રવ સંબંધિત પરિણામ પ્રવર્તી રહ્યા હોય અને એ પરિણામ રાગાદિરૂપ થઈ રહ્યા હોય તો એની સાથે એનું કાંઈ તત્વગ્રહણ કર્યું હોય, એનું મંથન ચાલવું જોઈએ કે નહીં? અનાદિથી વર્તમાન સુધી જીવની માન્યતાનો વિચાર કરવામાં આવે તો એણે એ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે અને માન્યું છે કે બહારના શરીરથી માંડીને સંયોગના કાર્ય હું કરું છું અથવા મારા રાગના નિમિત્તે એ બધા કાર્યો થતા જોવામાં આવે છે. એ થતા જોવામાં આવે છે એમાં પોતાનો રાગ છે, નિમિત્ત છે, તેથી રાગ હોય તો તે કાર્ય થાય ને એ રાગ દ્વારા તે કાર્ય થયું, એવું એણે જે અનાદિથી ગ્રહણ કર્યું છે એની વિરુદ્ધ એણે શ્રી ગુરુના મુખેથી જે કાંઈ સાંભળ્યું છે તો એનાથી વિરુદ્ધ સાંભળ્યું છે તો એનું એને મંથન ચાલવું. જેમ છાશ ને વલોવે છે એ એનું મંથન છે, એ છાશની જ પ્રક્રિયા છે. છાશ મેળવે, દૂધને મેળવે ને એમાંથી છાશ થાય છે, તો દૂધમાં મેળવણ નાખ્યું એટલે આપોઆપ માખણ નહીં થાય. એમાંથી દહીંનું છાશ થાય ઝેરતા અને એ છાશ પણ પડી પડી માખણને નહીં કરે, એ છાશને વલોવતા મંથન કરતા માખણ છૂટું પડે છે. અહીંયા છૂટો પાડવો છે આત્માને, જે ચૈતન્ય સ્વભાવ એકાંત શાંત માખણરૂપ છે એને છૂટો પાડવો છે, એમાં વચ્ચે એક મંથનની પ્રક્રિયા મુમુક્ષુની ભૂમિકામાં ઊભી થાય છે, આવ્યા વિના રહેતી નથી. એને એમ કહે છે કે કરવું જોઈએ, તને ન થતું હોય તો આવવું જોઈએ ખરેખર, પણ તને સમજાય એ ભાષામાં કરવું જોઈએ એમ કહેવામાં આવે છે. એની એની ભાષામાં છે. ગુરુદેવને પૂછવું છે કે આપ અકર્તા પણ સ્થાપો છો, ના કરવું જોઈએ કરવું જોઈએ એવી કેમ વાત આવે? કહે છે કે ભાઈ, વ્યવહારી જીવને વ્યવહારની ભાષામાં સમજાવતા એને ઠીક પડે છે, સમજાય છે, સમજવું ઠીક પડે છે. જેમ છોકરો લાકડીને ઘોડો કરીને હાલતો હોય તો એને એમ કે તારી લાકડી આગી લે તો એ વખતે એ ન સમજાય, તારી લાકડી અહીંથી આગી રાખે એમ કે તો ન સમજાય, પણ તારા ઘોડાને અહીંથી આગો લઈ જાય એમ કે એટલી બરાબર સમજાય. એવો જવાબ આપો. એમ આ કરતા બુદ્ધિમાં પડેલો છે અને કાંઈક એને એ કરવા આવ્યો છે, હજી તો પોતાનું હિત કરવા આવ્યો છે ને અહિત મટાડવા આવ્યો છે, એટલે એને એમ કે છે કે આ પણ સાંભળતા મંથન ચાલવું જોઈએ, એવું મંથન કરવું જોઈએ. તો ભાષા ફેર છે. જે તત્વને પકડ્યું હોય એટલે તત્વનું સ્વરૂપ એને જ્ઞાનમાં સમજાયું હોય, ગ્રહણ થયું હોય, સંમત થયું હોય, એ સંબંધે એને મંથન ચાલવું જોઈએ. વળી બીજી શિખામણ એ આપી છે તેથી આગળ ચાલીને કે નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન કરીને પોતાની લગ્નને જાગૃત રાખવી જોઈએ. જે આત્મપ્રાપ્તિની લગ્ની છે, આત્મપ્રાપ્તિની જે ઈચ્છા છે, તે ઈચ્છામાં જાગૃતપણું, તે ઈચ્છામાં સતેજપણું, તે ઈચ્છામાં તીવ્રપણું, તે ઈચ્છા ચાલી ન જાય ને તે ઈચ્છા ચાલુ રહે તેનું ચાલુ રાખવા પણ, આ બધા પ્રકાર માટે એને શું કરવું જોઈએ? કે એક તો નિવૃત્તિ કાળ એને હોવો જોઈએ. નિવૃત્તિ કાળ એટલે હર હંમેશ જેમ ખાવું જરૂરી છે, શરીરના પોષણ માટે આહાર લેવો જરૂરી છે, આરામ કરવો જરૂરી છે, ઊંઘવું જરૂરી છે, રડવું જરૂરી છે, આ બધું છે કે નહીં? તો આત્મા માટે કોઈ આત્માનું હિત થાય એ કાંઈ જરૂરી નથી? શું એ જરૂરી નથી? શું કે એ તો સર્વથી વધારે જરૂરી છે. શરીરને ટકવાના, શરીરના વૃદ્ધિના, શરીરના પોષણના, શરીરની તંદુરસ્તાના, તંદુરસ્તીના, શરીરની અનુકૂળતાઓના જેટલા કોઈ સાધનો અને એ સંબંધીના વિચારોની પરંપરા છે, એ ગમે તેટલી ગમે તે જીવ કરે તો પણ એનો સરવાળો એ છે કે એ શરીર સડન પડન વાળું છે. એ શરીરમાં એથી કાંઈ બધું બરાબર જળવાઈ રહીએ એ વસ્તુના સ્વરૂપમાં નથી. એ તો પૂર્વ કર્મ કર્માનુસાર બધા પરમાણુ પરિણમવાના છે. દેવું ગમે એવું રુષ્ટપુષ્ટ શરીર હોય, વૃદ્ધાવસ્થા આવે તો વયકૃત સ્થિતિ જે છે એ શરીરના શિથિલપણાની સ્થિતિ, ચામડા નથી વૈકૃત સ્થિતિ આવ્યા વિના રહે નહીં. એમાં એવું કોઈ સાધન નથી અથવા એમાં જીવ કોઈ કાંઈ કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આ તો મનુષ્ય જ પૂરતું છે. પણ જે જે ગતિમાં જે કર્મ અનુસાર શરીરની સ્થિતિ થાય અને પૂરી થાય એમાં કોઈનું ચાલે તો સરવાળો જો એનો એટલો જ છે તો પછી એ બાજુના પરિણામની પણ મર્યાદા હોવી ઘટે છે, મર્યાદિત કરી નાખવાની. અમર્યાદિતપણે જો એ બાજુ એની વૃત્તિ રહે તો આત્માનું કાર્ય કરવાની એને નિવૃત્તિ મળશે. એટલે પ્રથમ જરૂરિયાત જે આત્મહિત કરવું એની મુખ્યતા આપીને એને અગ્રતા આપીને પ્રાયોરિટી એને આપવી જોઈએ. પહેલું એ કરવું છે ને પછી બીજું થાય તે કરવું, થાય તે થાય, ન થાય તો એની સાથે મારે વધારે પકડ છે ગમે તેમ ચલાવવું છે. પછી જે રીતે રહે સંયોગો તે રીતે તે સંયોગોમાં ચલાવવું છે. આત્મહિત પહેલા કરવું જ છે, કરી લેવું જ છે, અને એમ કરવા જતા પરિસ્થિતિ જે કાંઈ રહે ને જે કાંઈ થાય તે રીતે ચલાવવું છે. આટલું કહીને ઓછામાં ઓછું અભિપ્રાયમાં નક્કી કરવું જોઈએ તો મુમુક્ષુતા ઉત્પન્ન થવાનો સંભવ છે. નહીતર મુમુક્ષુતા ખરેખર તો નથી, કેમ કે શેને લઈને મુમુક્ષુતા ગણવી? મુમુક્ષુતા ગણવી શેના આધારે? અહીંયા મંદિરમાં આવી એટલે મુમુક્ષુતા, કામગઢ જેવી માટે મુમુક્ષુતા, મુમુક્ષુતાનું લક્ષણ છે. એ તો નિવૃત્તિ કાળ હંમેશા લેવો જોઈએ. તેમાં પણ એમ પ્રવૃત્તિમાં આ એને લક્ષ્ય હોવું જોઈએ કે મારી જે આત્મપ્રાપ્તિની લગ્નિ છે એ જાગ્રત રહે છે કે કેમ, એને આ ધ્યાનદાર હોવું જોઈએ. નહીં એમ નહીં કે ભાઈ અમે તો નિવૃત્તિ લીધી છે, નિવૃત્તિ રાખી છે, અથવા નિવૃત્તિ તો થોડીક તો રાખીએ છીએ અને એમાં વાંચન આદિની પ્રવૃત્તિ તત્વની કરીએ છીએ, એમાં શું ચોક્કસ હોવું જોઈએ કે પોતાની પ્રવૃત્તિમાં આત્મરસ આવે તેવા ગ્રંથોનું તેવા પુસ્તકોનું વાંચન એને રાખવું જોઈએ. એમ ન કહ્યું કે ફલાણો ગ્રંથ તમે વાંચજો, એવું નથી કહ્યું. કાલે વાત બધી કોઈ એવો વિચાર કરે છે કે આપણે ગ્રહસ્થ જ્ઞાનીઓના ગ્રંથ શા માટે વાંચીએ, આચાર્યોના ગ્રંથ ન વાંચીએ? જો અત્યારે પરમાગમ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, તો મહામુનિઓના મહા આચાર્યોના ગ્રંથોનું આપણે વાંચન કરીએ, શા માટે આપણે નીચેના પંડિતો અને જ્ઞાનીઓના વચનોને વાંચવા જોઈએ? આપણી પાસે સારી ચીજ પડી છે, ઊંચો માલ પડ્યો છે, તો ઊંચો ન ખાઈએ નીચેની ચીજને શું કરવા આપણે ખાઈએ? ઊંચો માલ ખાવા માટે હોજરી પણ એવી હોવી જોઈએ. અથવા અહીંયા તો એ પ્રશ્ન નથી, અહીંયા તો એક બહુ સારી વાત લીધી છે કે તું જોતો જા કે તારી પરિણતિમાં આત્મરસ આ નિમિત્તે ઉત્પન્ન હોય છે કે નહીં. શાસ્ત્ર છે, ગ્રંથ છે, એ તો માત્ર નિમિત્ત એટલે બહાનું છે. તારા આત્મરસને ઉત્પન્ન કરવા અથવા ઉત્પન્ન થયેલા આત્મરસની વૃદ્ધિ કરવા એ તો નિમિત્ત માત્ર છે, બહાનું છે. ફક્ત એ બહાનું પકડવાનું છે. એ બહાને આત્મરસ વધે છે કે નહીં એવું કોઈ અંતરલક્ષ છે તારું? એમ સાથે સાથે સીધી અને આડકતરી રીતે શાસ્ત્ર વાંચન અંતરલક્ષ પૂર્વક હોવું જોઈએ એ વાત આની અંદર સાથે રાખે છે. એમ નથી કે શાસ્ત્ર વાંચન થવું જોઈએ. શાસ્ત્ર વાંચન સ્વરસ આત્મરસ ઉત્પન્ન થાય એ પ્રકારે થવું જોઈએ, અને એ પ્રકારે થવું જોઈએ ક્યારે થાય કે અંતરલક્ષ થતું હોય તો. નહીતર ગમે તેટલા ચોપડા ફાડે, શાસ્ત્ર ને પણ ચોપડા ફાડ્યા કહેવાય, ભણતા ભણતા કોક નિશાળીયા હોય અરે ભણતા હોય ને બાર મહિના ન થાય તો ચોપડીના ગાભા કાઢી નાખો, બાયલીને તૂટી ગયું હોય અને કાન બધા વળી ગયા હોય, ખૂણા વળી ગયા હોય, કાન બધા હોય એવી રીતે એક એક પાના અમારે એવી નવી ચોપડી હોય. બાર મહિના સુધી ભણતા હોય પછી પરીક્ષા જાય એટલે ઊંચી દઈએ, અડધા આઠના બારાના રૂપિયાના આઠ બારાના ઉજવીએ એવી નવી ચોપડી હોય. બહુ વાપરી છે ને, બહુ ઉપયોગ કર્યો હોય તો ખરાબ થઈ જાય ને, ઓછો ઉપયોગ કર્યો હોય તો એવું નથી. ખરેખર તો એને એમાંથી કઈ રીતે કામ લીધું છે એ સવાલ છે. અહીંયા તો એ વાત લીધી છે, બહુ ભાગ તો મુમુક્ષુઓ ને નિવૃત્તિ મળતી નથી. સવારે એક કલાકના સ્વાધ્યાયની પૂરી નિવૃત્તિ મળે, ઘરે તો કોને ખબર પછી કેટલું વાંચે. એ વ્યવહાર ગુરુદેવ જીવન પર્યંત સાચવો અથવા જીવન પર્યંત એ વ્યવહારનો આદર્શ એમની બાહ્યચર્યામાં જોવામાં આવે છે. એટલું પણ એના ઉપરથી ન શીખે કે એમણે બે કલાક સ્વાધ્યાય કર્યો છે આખા દિવસમાં જાહેર રીતે. બીજી તો તને ખબર ન હોય કે અંદર રૂમમાં કેટલા કલાક સ્વાધ્યાય કર્યો છે, એ ભલે તને ખબર ન હોય, આટલી તો તને ખબર છે ને, આ તો જગ જાહેર છે ને, તો બે કલાક તો એમણે અવશ્ય સ્વાધ્યાય કર્યો છે. એ બે કલાક આખા 24 કલાકમાં સ્વાધ્યાયની નિવૃત્તિ ન લીએ, એને સંયોગના વિચારોનું જોર કેટલું હોય તો ન લીએ. રાત્રિ સંયોગ પાછળ એની દોડ કેટલી હોય તો એ ન લઈ શકે. આટલા સવારે એટલું તો એને ઓછામાં ઓછું હોવું જોઈએ, એ તો બહારની વાત થઈ. અહીંયા તો બ્રહ્મશ્રી કહે છે કે એવા ગ્રંથોનો તને પાછો વિવેક સિલેક્શન કરવાનો, પસંદગી કરવાનો તને એટલો વિવેક હોવો જોઈએ કે કયા વચનોથી મારા પરિણામમાં આત્મરસની ઉત્પત્તિ થાય છે. અંતર લક્ષ હોય તો એટલો ખ્યાલ રહે, એ લક્ષ વિના તો એ વિચાર પણ ખ્યાલ પણ રહેશે નહીં, અને એ અનુસાર તારું વાંચન હોવું જોઈએ. આમાં કોઈ એક શાસ્ત્ર માટે કાયદો કે નિયમ છે નહીં, એ બહુ સારી વાત કરે છે. જેમ કપડાની અંદર તો રંગ ને ડિઝાઇન બેવાના પસંદ કરશ, સિલાઈમાં પણ નક્કી કરશ કે આ પ્રમાણે સિલાઈ થવી જોઈએ અને બીજી રીતે થવી જોઈએ. નાનામાં નાની વાતમાં બધી વાતમાં તારી પસંદગીનો સવાલ છે. શા માટે તારે પસંદગી કરવી પડે છે કે એ મને સારું લાગે છે, આથી વધારે કોઈ વાત નથી. મને એ સારું લાગે છે એટલી વાત છે. એ સારું લાગે છે એમાં શરીરને સારું લાગે છે એ તો તું અરીસામાં જઈને નક્કી કરે છે, પછી ભલે ઘરે 5 ફૂટનો અરીસો વસાવવો પડે એનો કાંઈ વાંધો નહીં, પણ બરાબર એનો ખ્યાલ તો કરી લેવો જોઈએ. અહીંયા આત્માને સારું લાગે છે કે નહીં એના ઉપર તારી શાસ્ત્રની અથવા આત્માને કહેનારા વચન શૈલીની પસંદગી છે. આમાં શું છે, જે કોઈ શાસ્ત્ર છે એ તો આત્મ સ્વરૂપની કથની છે, એની અંદર આત્મા બતાવે છે, શાસ્ત્રકાર આત્મા બતાવે છે, આત્મ પ્રાપ્તિની રીત બતાવે છે, વિધિ બતાવે છે. શૈલી પ્રત્યેકની જુદી જુદી છે, બીજું કોઈ વિષયાંતર નથી એની અંદર, કોઈ ફેર નથી. હું જ્ઞાનીનું વચન લે કે આચાર્યનું વચન લે, કોઈનું પણ વચન લે, એમાં બીજો કોઈ વિષયનો ઉલ્લેખ નથી કે વિષય ફરી જાય છે. ક્યાં વિષય તો તેનો તે છે, પણ તારી યોગ્યતામાં કઈ શૈલી તને આત્મરસનો નિમિત્ત થાય છે એની પસંદગી તને કયું સારું લાગે છે એ આત્મરસની પસંદગીમાં સવાલ છે. એ નક્કી કરવાની યોગ્યતા તારા પરિણમનથી ઉત્પન્ન થતા રસથી તને હોવી જોઈએ, અને તો જ તારી આત્મલગ્નિ જાગ્રત રહે, નહીતર તારી લગ્નનું કોઈ ઠેકાણું રહેશે. એક વાક્યમાં ઘણી વાત લઈ લીધી છે, નિવૃત્તિ કાળ લેવો જોઈએ એ બહારથી વાત લીધી, એકનું પણ ઠેકાણું ન હોય પછી બીજી આશા રાખવાની રહેતી નથી. મળી પુસ્તકોનું વાંચન નિવૃત્તિ કાળમાં બીજી માથાકૂટની બીજા કોઈ શુભભાવોની પ્રક્રિયાની પણ તત્વ સંબંધીની પ્રવૃત્તિ હોવી જોઈએ. તે તત્વ સંબંધીની પ્રવૃત્તિ અંતરલક્ષ હોવી જોઈએ. એમાં રસ આત્મરસ સ્વરસ નિજ રસ ઉત્પન્ન થવો જોઈએ, અને એ પ્રકાર ચાલુ રાખીને એને આત્મપ્રાપ્તિની જે લગ્નિ છે એને જાગ્રત ને જાગ્રત રાખવી જોઈએ. એમાં એને તીવ્રતા આણવી જોઈએ, એની વૃદ્ધિ કરવી જોઈએ. પહેલા ઉભરો આવે પછી લગ્નનું ઠેકાણું ન રહે, એ પ્રકાર કોઈ રીતે એને આત્મા સુધી પહોંચી શકે. આ બધી વાતો મુમુક્ષુના જીવનમાં અમૃત રેડેલી છે. ખરેખર આવો ચોખ્ખો વિષય ક્યાંયથી મળે એવું નથી. એ પ્રકારના મળી કહે છે કે આત્માના ધીરપૂર્વક શરત બાંધી છે. પહેલા એને આત્મપ્રાપ્તિનું ધ્યેય થઈ જવું જોઈએ. ધ્યેય એક એવો વિષય છે કે જ્યાં એને પહોંચવું છે. જે સ્થાને પહોંચવું છે એની વિરુદ્ધ દિશાએ પણ ચાલીને પહોંચાય એમ ન બને. તેથી એક સાથે જીવનમાં બે ધ્યેય હોય શકે નહીં, રહી શકે નહીં, થઈ શકે નહીં. આ એક નક્કી સમજી લેવા જેવી વાત છે કે જીવનમાં ધ્યેય કાં તો આત્મપ્રાપ્તિનું હોય ને કાં તો પુદ્ગળ પ્રાપ્તિનું હોય. બેમાંથી એક ધ્યેય જીવનું હોય હોય ને હોય. હવે જે અનાદિથી પુદ્ગળ પ્રાપ્તિનું ધ્યેય છે એ બદલીને આત્મપ્રાપ્તિના ધ્યેયમાં આવ્યો છું નક્કી કરતું. તને ને તને પૂછીને નક્કી કર કે આત્મપ્રાપ્તિના ધ્યેયમાં આવ્યો છું તો એ પૂર્વક જે કાંઈ તત્વજ્ઞાનની પ્રવૃત્તિ છે એમાં તારી સફળતા થવી એનો આધાર છે. નહી તો એક ડગલું તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરવા છતાં એક ડગલું આગળ વધવું આશા રાખવી ફોગટ છે. આ બહુ ચોખ્ખી ચટ જેવી વાત છે કે આત્મપ્રાપ્તિનું જો એક ધ્યેય હોય ને જીવનમાં એ સિવાય બીજું કાંઈ ધ્યેય ન હોય તો નહીતર તો એક વાતનો કાંઈ પત્તો લાગવાનો નથી. વળી કોઈ એમ વિચાર કરે કે અત્યારે ભલે આત્મપ્રાપ્તિનું ધ્યેય ન બંધાણું હોય પણ આપણે આને આ પ્રવૃત્તિ ચાલુ રાખીએ એટલું અને પછી ધ્યેય બાંધીએ તો એમાં શું વાંધો. થોડાક જરૂરી કામ પતાવીને પછી તો એક જ કરવું છે, પછી ક્યાં બીજું કરવું છે. કહે છે કે પછી પણ થશે એ વાત આશા તારા માટે ઠગારી નીવડશે. શું ઠગા છો આમાં? બીજું કઈ નથી. કોઈ પણ એકદમ બહુ મોટા લાભની પ્રાપ્તિનો પ્રસંગ હોય અને કોઈ એ વાત હજી સુધી તો આપણે સાંભળી નથી. વેપારમાં એ બહુ મોટો ફળો આવી જાય છે એવો સરખાઈ ન હોય તો એમ કે હવે અત્યારે નહીં આ વાત પડતી મૂકીએ, ફરી પછી બેસી પાછા વાત કરવા. ઊભો થવા ન દે પેલાને રમણીકભાઈ. હે, આપણે તો બધું અનુભવ સિદ્ધ છે ને. ઊભો ન થવા દે, હરવા ન દે, એમ કે શું કે એને ફરવા ન દે ભાઈ. બેઠો હોય ત્યાંથી નહીં, વાતમાંથી ફરવા ન દે. વિષયાંતર કરે ને તો એને ફરવા ન દે. ભૂલું તો આપણે પૂરું કરવા નક્કી કરેલી હોય વાત પાછી કરવા પછી બીજી વાત. એને એક સેકન્ડ એમાં મળવું કરવું નથી. ખરી વાત છે. હવે જો અહીંયા એમ કે અત્યારે નહીં એને લાભ સમજાણો નથી એ વાત નક્કી છે. અને આવો મોટો લાભ છે પાછો કોઈ નાનો સુનો છે એમ તો છે નહીં. એ આત્માના ધ્યેયપૂર્વક, આત્મપ્રાપ્તિના ધ્યેયપૂર્વક, એ સિવાયની પોતાની પરિણતિમાં રસ આવે તેવા વિચારને મંથન કરતા અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. શું કહે છે કે જો આત્મપ્રાપ્તિનું ધ્યેય હોય અને આત્માના નિમિત્તભૂત એવા વચનો સત્શાસ્ત્રોમાંથી પોતે પોતાના અંતર્મંથનમાં, અંતરવિચારની ધારામાં એ લે, તો એ પ્રકારે એને જરૂર અંદરથી પોતાનો માર્ગ મળી જાય છે. પોતાનો માર્ગ મળી જાય છે એ માર્ગ શું છે ત્યાંથી થોડો વિશે આપણે કહેવાય કે માર્ગ છે એ તો સ્વસંવેદન સ્વરૂપ છે. સમય થઈ ગયો કે માર્ગ છે એ સ્વસંવેદન સ્વરૂપ છે અને સ્વસંવેદન સુધી પહોંચાતું નથી એમ થોડો ઘણો ઉપલક ઉપલક પ્રયત્ન કરનારને પણ એમ ખ્યાલ આવે છે કે સ્વસંવેદન સુધી પહોંચાતો નથી. બરાબર છે. તો એ સ્વસંવેદન સુધી કઈ રીતે પહોંચવું એ અહીંથી અહીંથી લે છે કે જો આત્માના આત્મપ્રાપ્તિના ધ્યેયપૂર્વક એને પોતાની પરિણતિમાં રસ આવે, આત્માના વાચક શબ્દોના નિમિત્તેના વાચભૂત ભાવમાં રસની ઉત્પત્તિ થાય તો અંદરથી એને સ્વસંવેદનનો માર્ગ મળી જાય છે. એને માર્ગ મળી જાય છે એમ કહેવાને બદલે આપણે હવે એમ કહીએ એને કે અંદરથી સ્વસંવેદનનો માર્ગ મળી જાય છે. તારે એટલે હજ સુધી વિચાર્યું હતું કે સ્વવેદન તો જ્ઞાનમાં ચાલે છે. જે જ્ઞાન છે એ વેદન સ્વરૂપ છે અને વેદન સ્વરૂપ સ્વયં વેદન સ્વરૂપ હોવાથી તે સ્વના વેદન સ્વરૂપ છે. બીજી રીતે કહીએ કે જો જ્ઞાન વેદનને તપાસવામાં આવે તો જ્ઞાનમાં જ્ઞાન વેદન સિવાય બીજું કાંઈ છે જ નહીં. જ્ઞાનમાં જ્ઞાન વેદન સિવાય બીજું કાંઈ હોવાનો અવકાશ પણ નથી. બીજું કાંઈ એને તપાસતા એમાં મળી શકે એવું પણ નથી. જ્ઞાન સ્વયં વેદન સ્વરૂપ છે એનું સ્વવેદન છે એ થઈ રહ્યું છે. પણ એ સ્વવેદનના અવલોકનની પદ્ધતિમાં આવ્યો નથી. તમામ આબાળ ગોપાળને 17મી ગાથાનો જે વિષય છે એ લાગુ પડશે. આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ તો બહુ ભાષા પણ પ્રચંડ આવી છે. આચાર્ય મહારાજની ભાષા પણ પ્રચંડ આવી છે. અને એકદમ જીવને એમ લાગે કે અરે મને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, આમ આચાર્ય દેવ કહે છે, પણ મને ક્યાં અનુભવમાં આવી રહ્યો છે. એને જલ્દી પ્રતીતિ ન આવે એવી એકદમ વાત જોરથી કરી છે. ભિખારીને એમ કહે કે તું ચક્રવર્તી છો, એવો વિચાર કરે કે પણ આ ફાટલી જોડડી, ચીંથરે હાલ કપડા અને કણકણ માટે હું માંડું માગું ભીખ, હું ચક્રવર્તી તો નથી, પણ ચક્રવર્તીની કલ્પના મને તો નથી, વિચાર સુધા ભાન નથી. પુણ્યનો યોગ હોય તો વિચાર આવે છે, કેટલાક વિચારો તો પુણ્ય પાપના યોગ અનુસાર આવે છે. ભિખારીને ચક્રવર્તીની કલ્પના થતી નથી. અહિયાં તો કણકણ માટે, કણકણમાં કણકણ સુખ માગનાર, થોડું થોડું સુખ માગનાર, પરમાનંદ તો ક્યાં એને મળે છે, પણ થોડુંક આ અનુકૂળતા થઈ જાય, આ આટલી અનુકૂળતા થઈ જાય, એક આટલી અનુકૂળતા, કણકણમાં કણકણનું સુખ માગે છે એવા દીન પ્રાણીને એમ સીધું કહે છે કે તું ભગવાન આત્મા છો, તું પરમાત્મા સ્વરૂપ છો, તું પરમેશ્વર છો, તું ભગવાન છો, એને સીધું નો બેસે છે. એને સાથે સાથે એક વાત કહી દીધી કે પણ અનુભૂતિ સ્વરૂપ તો તું છો, અનુભૂતિ છે એ પ્રત્યેક સમયે અનુભવ પ્રણમી રહ્યો છું. તો એ શું છે અનુભવ? કે જ્ઞાન વેદન છે. ત્યાંથી તો પ્રશ્ન ચાલ્યો છે કે જો જ્ઞાન વેદાય રહ્યું છે તો જ્ઞાનને શા માટે સેવવામાં, સેવવાનું કહેવામાં આવે છે, એવો પ્રશ્ન કર્યો છે. જો જ્ઞાન વેદાય રહ્યું છે તો જ્ઞાનને સેવવું એમ શા માટે ઉપદેશ કરવામાં આવે છે? ભાઈ, તે અનાદિથી જ્ઞાન વેદનના અવલોકનનો અનુભવનો પરિચય કર્યો નથી એટલે તે જ્ઞાનને સેવું નથી. અને જેણે જ્ઞાનને સેવું છે એની સેવા પણ તે કરી નથી. બે વાત કરી નાખી. ગજબ કરે છે આચાર્ય. તે સારો તો અંતરંગમાં પરિચય કર્યો નથી, પણ આવો આત્મ સ્વરૂપનો ભગવાન આત્માનો પરિચય કર્યો છે. એવા પરિચય કરનારાનો પણ ત્યાં પરિચય કર્યો નથી. આમ કે સેવા એટલે કોઈ પગ દબાવવાની વાત નથી. તેનો પરિચય કર્યો નથી, તેનો સહવાસ કર્યો નથી. એ શું કહેવા માગે છે એ એના સહવાસમાં રહીને તે ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો નથી. આ જે અવલોકન છે એ દીપચંદજી સાગરની આત્મ અવલોકન નામનો ગ્રંથ લેખક છે, જેમને અનુભવ પ્રકાશ લેખક છે, એમને જે આત્મ અવલોકન નામનો બિલકુલ એવો જ પ્રકારનો ગ્રંથ છે અધ્યાત્મનો, જેવો અનુભવ પ્રકાશ ગ્રંથ અધ્યાત્મનો છે એ જ પ્રકારનો ગ્રંથ છે. એ અવલોકન છે એ અનુભવની પદ્ધતિ છે, અથવા વિચારથી એક કદમ આગળ જઈને પોતાના ચાલતા વેદનને અવલોકવા જતા, એ વિચારથી એક કદમ આગળ જઈને અનુભવના વ્રસ્તે એને લઈ જાય છે. એટલે એ રીત અને એ પદ્ધતિને, અવલોકનની પદ્ધતિને શાસ્ત્રમાં અનુભવ પદ્ધતિ કહે છે. ચાલે છે ને ગુરુદેવના વચનો ને વિલક્ષણ એમાંથી એક જગ્યાએ આવી ગયું, અવલોકન છે એમાંથી અનુભવ થાય છે, અવલોકન માંથી અનુભવ થાય છે. આ તો બહુ આવી ગઈ છે ગુરુદેવના પ્રવચનોમાં, ઘણું ઘણું સ્પષ્ટીકરણ ભૂતકાળમાં આવી ગયું છે. એમાં એ વિશે એક જગ્યાએ ચાલ્યો છે, ક્યાં ચાલ્યો છે પછી એવું ધ્યાન નથી રહ્યું ત્યાં, પણ ચાલ્યો છે. એ અવલોકન છે ખરેખર અનુભવ છે. કેમ કે શેનું અવલોકન કરવું છે, કે જે જ્ઞાનમાં વેદન થાય છે એ વેદનરૂપ અનુભવનું અવલોકન કરવું છે. આમ છે, હવે ત્યાં શું પ્રકાર ભજે છે, કે જે વેદન થઈ રહ્યું છે તે પ્રત્યક્ષ વેદન છે. જ્ઞાનનું જ્ઞાન વેદન છે એ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. જેને અવલોકનથી એમ સમજાય અથવા દેખાય, અવલોકન એટલે દેખવું, અવલોકન સારી રીતે ચોક્કસ પ્રકારે દેખવું, લોકનું એટલે દેખવું, તો જેને એમ દેખાય કે આ જ્ઞાન પોતે પોતાને વેદી રહ્યું છે, જ્ઞાન ઉપજતું જ વેદન સ્વરૂપ છે, તો એમાં એની પ્રત્યક્ષતા છે એને જણાય છે. પોતે વેદાય છે એ જણાય છે. હું પણ એમાં જે હું પણ અનાદિથી આવ્યું નથી, હું પણ આવવાનો અહીંયા પ્રસંગ છે. ફરીથી એક વિશે વિચારીએ કે અનાદિથી જીવને રાગમાં હું પણ વેદાય છે. જે જે કાળે જે તે પ્રકારનો રાગ વિકલ્પ વિભાવ ઉત્પન્ન થાય છે, એમાં જાણે અજાણે એનું હુંપણાનું એમાં વેદન છે. એને જ રાગનું એકત્વપણું અથવા વિકારનું વિભાવનું એકત્વપણું રૂપ મુખ્યાત કર્યું છે. એ ફેરવવું છે, એ નહીં થવું જોઈએ, એ ભૂલ છે. કેમ કે રાગ છે આત્મ સ્વરૂપે નથી, આત્માના સ્વભાવથી વિરુદ્ધ એવા વિભાવ સ્વરૂપે છે. તો જે જ્ઞાન કે જે સ્વભાવ સ્વરૂપ છે, જ્ઞાન કે જે વેદન સ્વરૂપ છે, એમાં અવલોકન કરતા, એનું અવલોકન કરતા, જ્ઞાનમાં જ્ઞાન વેદનનું અવલોકન કરતા, આત્માના ધ્યેયપૂર્વક ચાલે છે. આ તો કન્ડિશન છે. જો આત્માનું ધ્યેય ન હોય તો અહીં સુધીની વિચારધારામાં જ હજી તો નહીં જઈ શકતો. અહીંયા જે અવલોકન સુધીની વિચારધારામાં જવું છે, કારણ કે હજી વિકલ્પ સહિત છે, ત્યાં સુધી તારું પહોંચવું થશે નહીં. એમ્બ્યુલન્સમાં એ વાત બહુ કરી ગઈ. જો આ અશાતાની વેદના છે એમાં જ્ઞાનની હસ્તી નથી, કેમ કે એમાં જ્ઞાનનું વેદન નથી. જ્યાં જ્ઞાનનું વેદન છે ત્યાં અશાતા નથી. જ્ઞાન સત્તામાં અશાતાની સત્તા નથી, અશાતાની સત્તામાં જ્ઞાનની સત્તા નથી. સમૂહ સાંભળતા બહુ આવતો હતો, પકડાતું નથી, આ વેદન નું પકડાતું નથી, પણ સમજ ઘણો એટલી વેદના ને બીજું હતું પરિસ્થિતિનું સમજ સારો. કેમ પકડાતું નથી? એટલા આત્માના ધ્યેયપૂર્વક એ બાજુ અવલોકનની વિધિની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ઉપર જીવ આવ્યો નથી, એટલે એને પકડાતું નથી. આ વિષય થોડો પ્રેક્ટિસનો છે. અવલોકનની પદ્ધતિરૂપ જો પ્રેક્ટિસ હોય તો એ જ્ઞાન વેદનનો આવિર્ભાવ થાય અને એમાંથી સ્વસંવેદન થાય. આમ કેવું છે, કેમ કે સ્વવેદન છે સ્વસંવેદનમાં જે સમ છે એટલું નથી, એ સમ શું છે કે આવિર્ભૂતપણે થવું એટલું છે. સમ્યક પ્રકારે સાચી પદ્ધતિએ સાચી રીતે એનું વેદન થવું એને સંવેદન કહે છે. સ્વનું વેદન તો છે પણ સ્વનું સંવેદન નથી, શું ફેર છે આમાં? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં તો આવે જ છે, પણ એ સ્વવેદન રૂપે આવે છે, સ્વસંવેદન રૂપે હજી આવતો નથી. એટલી વાત તો રાખી છે આચાર્ય. એ સ્વસંવેદન અર્થે એને આત્માના ધ્યેયપૂર્વક, આત્મ પ્રાપ્તિના ધ્યેયપૂર્વક એની પોતાની પરિણતિમાં રસ આવે એવા આત્મરસ, આત્માને આત્મા રૂચે જે વાચક શબ્દોનો વાચભૂત ભાવ છે, એ વાચભૂત ભાવ એને રૂચે ત્યારે એમાં રસ આવે છે. એ વિના રસ આવતો નથી. એવા રસમાં એને અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. આજે સ્વવેદન ચાલે છે એમાં સંવેદન થવાની જે રીત છે, માર્ગ એટલે રીત છે, એ આ પ્રકારે એને મળી જાય છે. નહીતર એને સ્વસંવેદનનો અવસર વિચાર આત્માના ને તત્વના કરીને મરી જાય અનંતકાળ તો પત્તો લાગે એમ છે. કોઈ એમ કહે કે આત્માનો વિચાર કર્યા કરો, એવો વિચાર કરતા કરતા તમને અનુભવ થઈ જશે. આત્માનો વિચાર એટલે પાછો નિશ્ચયનો વિષયભૂત આત્મા, દ્રષ્ટિનો વિષયભૂત આત્મા, ધ્રુવ આત્મા, ત્રિકાળી આત્મા, એનો વિચાર કર્યા કરો અને એનો વિચાર કરતા કરતા તમને અનુભવ થશે. એ વાત તદ્દન ગપ્પા છે. એ વાતમાં કાંઈ દમ છે? એ વિચાર કરતા કરતા તો અનંતકાળ તું થાકી જઈશ, વિચાર કરતા કરતા તું થાકી જઈશ, ગમે એટલો કાળ કરીને તું થાકી જઈશ. આમાં રસ આવતા તને થાક લાગશે નહીં, કેમ કે એમાં તારો રસ ક્યાં સુધી રહેવાનો હતો? એ તો તારો રાગ ચાલે છે ને, રાગ આકુલતા રૂપ છે. કોઈ પણ વિષયમાં રાગ ચાલે એટલે એમાં થાક લાગ્યા વિના રે નહીં. એટલે એ પ્રકારે કોઈ રીતે અનુભવ થતો નથી. વિચાર પછીનું સ્ટેજ અહીંયા એ રીતે લીધું છે કે વેદન થી આત્માને પ્રત્યક્ષ કરવો સીધો, વિચારમાં નહીં રોકાતા વેદન થી આત્માને પ્રત્યક્ષ કરવો. હવે એ તો એક પ્રત્યક્ષ થઈ જાય તો એ તો જાણે સીધી વાત છે, પણ કઈ રીતે કરવો આ એક મુદ્દો છે. વચમાં જે પ્રશ્ન છે એ આટલો છે કે પણ કઈ રીતે કરવો આ પ્રશ્ન છે. તો એમ કહે છે કે તારું જે સ્વવેદન છે એના અવલોકનમાં આવતું વિચારને ગૌણ કર અને સ્વવેદનના અવલોકનમાં તું આવ. એ સ્વવેદનના અવલોકનમાંથી સ્વસંવેદન સુધી તું પહોંચી જઈશ. આટલો વિષય છે. કેમ કે અવલોકન છે એ અનુભવ પદ્ધતિ છે, એ વિચાર પદ્ધતિ નથી. જો બે વાતને વિચારીએ તો એક વિચાર પદ્ધતિ ને એક અનુભવ પદ્ધતિ. એમ જો એને તફાવતને વિચારીએ, બે વાતને જરા ડિસ્ટિંગ્વિશ કરીએ, ચાલે છે એક સાથે ભલે વિચાર હોય છે ત્યાં, તો પણ વિચારને ગૌણ કરીને અવલોકનની પદ્ધતિ એ રહેતા આત્માના ધ્યેયપૂર્વક અંદરથી સ્વસંવેદનનો ઉપાય, રીત, માર્ગ, પદ્ધતિ એને મળી જાય છે, એને સ્વસંવેદન થઈ જાય. એ તો પોતે કરીને બેઠા છે, એને ક્યાં પ્રશ્ન છે? રીત આ છે એને. પરિણામ ઉપર ત્યાં ધ્યાન જતું નથી, ત્યાં સ્વભાવ ઉપર ધ્યાન જાય છે. ગુણ માંથી નમૂનો કાઢીને જોતા, 10-20 ગુણ ડીશમાં કાઢી હોય, ચોખા કે સ્થાન ખરીદવા જાય ને, ધનજીભાઈ આવતા એ ધારા દાણા પીઠમાં ટ્રે હોય ને, ટ્રે ની અંદર 10-20 નમૂના કાઢે, પછી એ આ પાંચમી ગુણ હારી છે એમ કે. પણ ત્યાં તો હવે આટલી ચપટી નમૂનો પીધો છે, ગુણ ક્યાં છે ત્યાં એમ કે આ પાંચમી ગુણ સારી છે એમ કે. આમાં કણી નથી ચોખા ને, આ કણી વગર ના ચોખા છે. કણ કેવું છે નીકળે ને, એ જોવે છે નમૂનો અને દેખાય છે એને ગુણ, એવો વિષય છે ત્યાં. નહીતર તો સ્વભાવ 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 પરોક્ષ અવ્યક્ત રહેલા સ્વભાવનો વિકલ્પ જ રહેશે. સ્વભાવ તો અવ્યક્ત તત્વ છે, પારિણામિક ભાવ તો શક્તિરૂપ છે, વ્યક્તિરૂપ નથી. એનો વિકલ્પ શું કર્યા કરીશ, કે હું ધ્રુવ છું, હું અપરિણામી છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું, થાકી દેશ વિચાર કરતા કરતા એમાં કોઈ રીતે એનો પણ પક્ષ મટી શકાય નહીં. એ પણ પક્ષ છે એક, એને એ પક્ષ ન મટી શકે, કોઈ રીતે ન મટે. એને અહીંથી અનુભવ પદ્ધતિ એ ઉઠાવે તો જ અનુભવ થાય. ખરેખર તો અનુભવ પદ્ધતિ તે અનુભવનો પ્રયાસ છે ને, અનુભવની એ રીત છે. અનુભવના પ્રયાસ વિના અનુભવ ન થાય. વિચાર એ કોઈ અનુભવનો પ્રયાસ નથી. જો વિચાર અનુભવનો પ્રયાસ હોય તો ઘણો વિચાર કરીને અનુભવ થઈ ગયો જોઈએ, પણ બિલકુલ એની એની રીત નથી એમ કે. તો એક માણસ એનો વિચાર કર્યા જ કરે, નક્કી કરે છોડો નહીં આ વિચાર, હું પારિણામિક ભાવનો વિચાર છોડું નહીં. એના ઉપર તો 25-26 વર્ષ કરતા તો અધિકાર મળી જાય છે કે આત્મા નિત્ય પણ નથી, અનિત્ય તો નથી પણ નિત્ય પણ નથી, એ પણ એ પક્ષ છે, એ પણ નથી, પૂર્ણ પણ નથી. બધા બોલી લીધા છે, એટલે બોલ બાકી રહે છાણ નથી. બધા નિશ્ચય ને એના વ્યવહાર ને એના બધા બોલ લઈ લીધા છે. દિશાય ફેર છે, સૂક્ષ્મ ભેદ પણ છે અને દિશાય ફેર છે. દિશા ફેર કહેવા કરતા રીત ફેર છે. જ્યાં રીતને લાગે વર્ગે છે ત્યાં મુદ્દો આપણે લેવો છે. મુદ્દાસર જે વાત છે એ આટલી છે, ટુ ધી પોઈન્ટ, કે આમાં રીત શું, આટલો સવાલ છે. વિચાર એ કોઈ રીત નથી, અને એ રીતે પહોંચાતો નથી માટે એ રીત નથી. કર વિચારતો પામ એમ કહ્યું કેમ કે ઓલી ઓલી રીતને હજી સમજી શકતો નથી. આમાં એવું છે ભાઈ, હમણાં કલ્પિતા અમારે નીચાઈ ગઈ, એમાં એક બહુ સરસ વિષય ચાલી ગયો, 239-46 કરોડ સુધીમાં એ વિષય, કે આત્મના તત્વ, આત્માની જે વિધિ છે, પ્રાપ્ત કરવાની જે રીત છે, એને ત્યાં ભગવાન અમૃતચંદ્ર આચાર્ય મહારાજે એને આત્માનું તત્વ કહ્યું. આત્મના તત્વ શબ્દ કર્યો છે. તો આત્મા તો પોતે તત્વ છે, આત્મા પોતે તત્વ છે, પણ અહીંયા એની રીતને આત્મના તત્વ કહ્યું છે. બહુ સૂક્ષ્મ વિષય છે, સમજાવવામાં ક્યાં સુધી વિચારથી સમજાય છે એમ જો લઈએ તો, કે આત્મા છે એ ત્રિકાળ અનંત ગુણનું એક રૂપ તત્વ છે, જેને દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે છે. દ્રવ્ય પણ કહીએ, દ્રવ્ય સ્વભાવ કહીએ, એ તો દ્રવ્ય સ્વભાવને શું કામમાં દ્રવ્ય કહીએ છીએ. એ જે ત્રિકાળી સ્વભાવ ભાવ છે એમાં અનંત ગુણનો ગોદામ છે, અનંત ગુણનો માલ એની અંદર ત્રણેય કાળનો શાશ્વત ત્યાં રહેલો છે. એ તો વિચારમાં બરાબર સમજાય છે. પરિણામ એની સન્મુખ થાય, એમાં એકાગ્ર થાય, કહો એની સન્મુખ થાય એમ કહો, ત્યારે એ પરિણામમાં સમ્યક દર્શન આવે છે અને એના જ્ઞાન ચારિત્ર દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કહેવામાં આવ્યા છે, એને ધર્મ કહેવામાં આવ્યા છે. ત્યાં આત્માનું શુદ્ધિકરણ થતું હોવાથી એને આત્માની શુદ્ધિ કહી છે, એને ધર્મ કહ્યો છે. બધું સમજાય છે. આ વસ્તુ કંઈ સમજમાં નથી આવતી એવું તો થોડું છે. હવે શું બાકી રહે છે સમજવાનું, કે એ સન્મુખ કેમ થવાય એની રીત નથી સમજાતી. આ વસ્તુ સૂક્ષ્મ છે. આખો જે અધ્યાત્મનો વિષય છે એની અંદર આ વસ્તુ સૂક્ષ્મ છે. બીજું બધું વિચારમાં આવે છે, પણ એની જે રીત એને સંદર્ભમાં જે મળવી જોઈએ, માર્ગ અંદરમાં જે માર્ગ કોકે રીત મળવી જોઈએ એને મળતી નથી. એ વિષયના એટલું સ્પષ્ટીકરણ કર્યું કે જો આત્માના ધ્યેયપૂર્વક કોઈ જીવ એની પરિણતિમાં આત્મરસ આવે ને એમાં એ વિચાર મંથન કરે તો એમાં એને માર્ગ મળે છે. કેમ કે એ અવલોકનની પદ્ધતિમાં આવે છે. રાગનું પણ અવલોકન કરે છે, જ્ઞાનનું પણ અવલોકન કરે છે. શરૂઆતમાં જ્ઞાન વેદન નથી પકડાય, પણ તો અવલોકનની પદ્ધતિમાં એને રાગ વેદન તો પકડાય છે કે નહીં. કેટલો રસ આવે છે, કેમ આવે છે, શું કરવા આવ્યો, એમાં સુખ હતું તો તને રસ આવ્યો તો સુખ કેવી રીતે મળ્યું, સુખ શું છે તું જોતો ખરો. અનેક પ્રકારે એના અનુભવનું અવલોકન કરે એક અનુભવની પદ્ધતિ છે આખી. અવલોકન વિચાર સાથે છે એટલે વિચાર નથી એમ નથી કહેતા, પણ ત્યાં અવલોકનનો પ્રકાર મુખ્ય છે. વિચાર સાથે સાથે હોવા છતાં ગૌણ છે. આમ વિચાર વિકલ્પ છૂટે છે. વિચારની પદ્ધતિમાં વિચાર મુખ્ય છે અને અવલોકન નથી, ત્યાં વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પ અનુભવ થવાનો કોઈ અવસર નથી. કેમ કે વિચાર પદ્ધતિ છે, એ અનુભવ પદ્ધતિ નથી. એમ છે તો અનુભવને તપાસને હાલ તને જ્ઞાન વેદનનો જ્ઞાન અનુભવને તપાસ તો તું રાગના અનુભવને જે અનુભવની પદ્ધતિ હતો ચડ એ અનુભવને પ્રેક્ટિસ ઉપર તો તું આ કે આમાં શું શું થાય છે ને કેમ થાય છે એનું મંથન તો કર, તોય તને તારી ઘણી ખૂબીઓ દેખાશે આની અંદર. આ કેમ રસ આવ્યો, શું કિંમત પાણી, એમાં કલ્પના સુખની શું થઈ, છતાં સુખ ન મળ્યું માટે કેમ તૃપ્તિ ન થઈ, કેમ અતૃપ્તિ રહી, એમાં ખેદ શું, હરખ શું, બધા પાસા તને અવલોકનથી જે રીતે જણાશે એ તને વિચારથી નહીં જણાય. કેમ કે એ તારો પોતાનો અનુભવરૂપ પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલ સાઈડ છે. અનુભવ પ્રકાશમાં એ વિષયનો બહુ સારો પ્રકાર છે. કથન પદ્ધતિનો પ્રકાર ત્યાં બહુ સારો છે. અનુભવ પ્રકાશ ગ્રંથમાં આત્માવલોકનમાં પણ એવી બહુ સારી પદ્ધતિ આવે છે બે ગ્રંથમાં. પછી ત્યાંથી એને સાથે ચાલતું જે જ્ઞાન, કેમ કે આ બધું જ્ઞાનમાં જણાય છે ને, અવલોકન કોણ કરે છે, જ્ઞાન કરે છે. હવે જ્ઞાન રાગનું અવલોકન ન કરે ને જ્ઞાન જ્ઞાનનું અવલોકન કરે, ત્યાં એને જ્ઞાન વેદન જે તિરોભૂત છે તે આવિર્ભૂત થઈને સ્વસંવેદન રૂપે થાય. આવિર્ભૂત થવું એટલે શું, એ તો એક શાસ્ત્ર પરિભાષા છે. પણ આવિર્ભૂત થવું એટલે કોઈ પણ ભાવમાં સામાન્ય ભાવથી વિશેષ ભાવમાં ભાવાન્વિત થવું એને આવિર્ભૂત થવું એમ કહેવામાં આવે છે. કેમ કોઈ માણસને અણગમો થયો, અણગમો થતા એકદમ ગુસ્સો ને દેશ આવી જાય, શરીર કંપે, વાઇબ્રેશન શરૂ થઈ જાય અંદરમાં, તો એને શું કર્યું કે જે ભાવ આવ્યો તો એનો એકદમ આવિર્ભાવ થઈ ગયો, ભાવાન્વિત થઈ ગયો, એની અંદર તન્મય થઈ ગયો. એવું જે પરિણમનમાં સામાન્યમાંથી વિશેષ જે જોશ ઉભો થાય છે, આ જોર છે, એ વિરિગુણની તારતમ્યતા છે બધી પરિણમનમાં, તે ભાવની સામા વળી ગઈ. એમ અહીંયા જે જ્ઞાનનું વેદન છે, એ જ્ઞાન વેદનમાં જોર આવતા સ્વસંવેદન થાય છે, બીજું કાંઈ નથી, સીધે સીધી વાત છે. જ્ઞાન વેદન તો છે પણ એની અંદર કાંઈ જોર નથી, એવું રાગનું જોર ને રાગના રસમાં રગડી ગયો છે, રગડાઈ ગયો છે, કે એનું જ્ઞાન વેદન તિરુભૂત થઈ ગયું છે. એ જ્ઞાનના અવલોકનમાં એને પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાનથી વિદાય છે. અવલોકન કરનાર જ્ઞાન જ એમ જોયે છે કે આ તો જ્ઞાન જ્ઞાનને વિદે છે, પોતે જ પોતાને વિદે છે અંદરમાંથી, એક એનો જ્ઞાન રસ આત્મરસ એવા જોરથી ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન વેદન સ્વવેદન સ્વસંવેદન રૂપથી જાય એને એવી રીતે માર્ગ મળી જાય છે. પણ એ આત્માના ધ્યેય પૂર્વક છે, પહેલા એને તપાસી લેવું પડશે કે તે આ જીવનમાં આત્માનું ધ્યેય બાંધવું છે કે નહીં, વિસ્તાર વાળો છે કે આત્માનું ધ્યેય બાંધ્યું છે એનું લક્ષણ શું. આત્માના ધ્યેય વગર આ બધું જોયું આવ્યું નહીં કઈ, વિચારી આપણે આત્માનું ધ્યેય બાંધવું છે તો એને એ નક્કી કરવું, પહેલા એ તપાસવું, એવું ભૂતકાળ તપાસવું, અત્યારે જો ધ્યેય બાંધી લીધું હોય એમ એને લાગતું હોય તો મજાનો વિષય છે. નવીનભાઈ કે ભાઈ તો ક્યારે બાંધવું કઈ ખબર છે તને શું, એનો પણ કોઈ એક શરૂઆત થઈ છે ને કે આત્માનું ધ્યેય બાંધ્યું, કેવી બાંધ્યું છે. અને એમ લાગે કે ભાઈ અમુક મહિના પહેલા, અમુક દિવસો પહેલા, કે અમુક વર્ષ પહેલા, પછી એનો ખ્યાલ તો એમ આવશે ને, ભૂતકાળ ઉપર દ્રષ્ટિપાત જશે એટલે કે એને યાદદાસ્ત સ્મૃતિમાં લેવાનો એક પ્રકાર થયો. એટલે ભૂતકાળમાં મેં ધ્યેય તો બાંધ્યું છે, ક્યારે બાંધ્યું કે આટલા વખત થયો, કોઈ એક વખત થયો, ત્યારે શું પરિણામ આવ્યા હતા, કયા પ્રકારે પરિણામ આવ્યા હતા એને વિચારે. એવું નથી કે કોઈ એમ વિચારે કે ભાઈ આપણે પહેલા સ્થાનકવાસી હતા, પહેલા શ્વેતાંબર હતા, પહેલા વિષ્ણુ હતા, કે પહેલા અથવા દિગંબર હતા, છતાં આ વિષ્ણુ નહોતા સમજતા, ને હવે સોનગઢ જઈને ગુરુદેવની સાનિધ્યમાં આવીને સમજવાનું સંમત કર્યું, માટે આત્માનું ધ્યેય બાંધ્યું છે, એ વાત લાગુ પડતી નથી. વળી આત્મા સંબંધીના વિચારો તો જેમ બીજા વિચારોની ટેવ પડે એમ આની ટેવ પડે તો આવ્યા કરે. એટલે આત્માના વિચાર અને એને સજે સજે વિચાર આપે છે, માટે આત્માનું ધ્યેય બાંધ્યું છે એમ પણ ખરેખર લાગુ પડતો નથી. એટલે જે પ્રકારના વિચારોથી ટેવાઈ જાય છે એવા વિચારો આવ્યા કરે એમાં કોઈ ખાસ વાત એવી મોટી વાત નથી. કઈ વસ્તુ વિજ્ઞાન કરે તો બહુ સારી વાત છે. વેદ જ્ઞાન જો કરે તો કઈ પ્રશ્ન રહેતો નથી. પણ આત્માનું ધ્યેય બાંધ્યું છે એની પાછળ એક પ્રકાર એવો છે, મુખ્ય વાત લઈએ, ઘણા એના પડખા છે બધા એક સાથે તો યાદ પણ આવે એવા નથી. પણ આ જીવનમાં આ એક જ કામ કરવું છે, બીજું જેમ થવું હોય તેમ થાવ, આખા જગતની ઉપેક્ષા, સર્વ સંયોગની ઉપેક્ષા, શરીર શુદ્ધાની ઉપેક્ષા, તમામ વિષયની ઉપેક્ષા થઈને એક જ અપેક્ષા થાય, અને તે પણ જેમ કોઈ રોગની ઉપાધિ ચિત્તમાંથી ખસે નહીં, તેવો આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનના રોગ જેવી સ્થિતિ થઈ જાય, તો એને શ્રીમદે મનરોગ કહ્યો છે. મનરોગ થઈ ગયો છે, માનસિક રોગ એવી સ્થિતિ થાય ત્યારે એને આપ અધ્યાત્મ વાંચનના વિચારમાં રસ આવે ને માર્ગ સૂજે, નહીતર વાંચી વાંચીને મરી જાય, સાંભળી સાંભળીને સુકાઈ જાય. માર્ગ મળે હું નથી, જરા સૂક્ષ્મ વિષય છે.